समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका फलक सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां कलश 247 पछी थी टीका नो स्वाध्याय करी रह्या छीए। आ टीका नो पहेलो भाग पूरो कर्यो छे। बीजा भाग में 14 बोल छे। 14 बोल पैकी 4 बोल नो स्वाध्याय आपणे पूरो कर्यो छे। हवे आगळ स्वाध्याय शुरू करिए। समयसार पारा नंबर 595 પાંચમો બોલ। જ્યારે આ જ્ઞાન માત્ર ભાવ જાણવામાં આવતા એવા પરદ્રવ્યોના પરિણમનને લીધે જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે માનીને અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે તે જ્ઞાન માત્ર ભાવનું સ્વદ્રવ્યથી સ્વપણું પ્રકાશ તો થકો અનેકાંત જ તેને જીવાડે છે, નાશ પામવા દેતો નથી। જો ચાર બોલ પછીથી પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો બોલ, એ ચાર બોલનો આજે આપણે સ્વાધ્યાય કરવાના છીએ। કુલ 8 બોલ છે, એટલે 12 બોલ સુધી, 5 થી 12 બોલ સુધી આ 8 બોલ છે। એ 8 બોલ સત અને અસતના છે, હોવાપણું અને ન હોવાપણું, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, હોવાપણું અને ન હોવાપણું। એટલે પાંચમો બોલ અને છઠ્ઠો બોલ એમાં દ્રવ્યથી હોવાપણું અને દ્રવ્યથી ન હોવાપણું, એટલે કે પરદ્રવ્યની અપેક્ષાએ ન હોવાપણું અને સ્વદ્રવ્યની અપેક્ષાએ હોવાપણું, એમ પાંચમો છઠ્ઠો બોલ છે। અને સાતમો આઠમો બોલ છે એમાં ક્ષેત્રની વાત લીધી છે કે સ્વક્ષેત્રથી હોવાપણું અને પરક્ષેત્રથી ન હોવાપણું એની વાત લીધી છે। તો આજે આપણે આ ચાર બોલનો સ્વાધ્યાય કરીશું અને એના ઉપર પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી અંશો લઈશું। તો આ પાંચમા બોલમાં એમ કહ્યું કે જ્ઞાન માત્ર ભાવ, સર્વદ્રવ્યો હું જ છું, અર્થાંત સર્વદ્રવ્યો આત્મા જ છે, સર્વદ્રવ્યો હું જ છું એટલે સર્વ દ્રવ્યો પ્રત્યે એ પોતાનું અસ્તિત્વ સ્થાપે છે। હવે અહીંયા દ્રવ્ય અપેક્ષાએ વાત લીધી છે, એટલે કહે છે કે એમ પરદ્રવ્યને જ્ઞાતૃદ્રવ્યપણે માનીને, પરદ્રવ્યને જ્ઞાતૃદ્રવ્યપણે માનીને એટલે જ્ઞાતાદ્રવ્યપણે માનીને એટલે પોતાપણે માનીને, પરદ્રવ્યને પોતાપણે માનવાનો ભાવ, એવા ભાવ દ્વારા એ પોતાના જ્ઞાન સ્વભાવ ભાવનો નાશ કરે છે। અને જ્યારે આવું છે ત્યારે એને સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશ તો થકો અનેકાંત જ જીવાડે છે। પાંચમા બોલમાં એમ કહેવામાં આવ્યું કે પરદ્રવ્યોના પરિણમનને લીધે, એટલે કે પરદ્રવ્યોનું પરિણમન એને જે જ્ઞાનમાં જણાય છે એ દ્વારા જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે માનીને, પોતાના દ્રવ્યને પરદ્રવ્યપણે માનીને અંગીકાર કરીને એ જ્યારે નાશ પામે છે ત્યારે એને સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશ તો થકો અનેકાંત જ જીવાડે છે। એટલે જે પરદ્રવ્યથી પોતાપણું માને છે એને પોતાપણું સ્વદ્રવ્યથી છે એમ અનેકાંત જ જીવાડે છે, એનો ઉદ્ધાર કરે છે। જ્યારે છઠ્ઠા બોલમાં એ સર્વદ્રવ્યો છે, એ પરદ્રવ્યો છે, એ પોતાપણે છે। પાંચમા બોલમાં પોતે પરદ્રવ્યપણે છે અને છઠ્ઠા બોલમાં પરદ્રવ્યો એ પોતાપણે છે, આ દ્રવ્ય અપેક્ષા એ વાત ચાલે છે. તો છઠ્ઠા બોલમાં પરદ્રવ્યો પોતા પણે છે, ત્યાં પરદ્રવ્યો પોતા પણે છે એમ લીધું છે, એટલે કહે છે કે એમ પરદ્રવ્યને જ્ઞાતૃ દ્રવ્ય પણ માનીને અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે ત્યારે પરદ્રવ્યથી અસતપણું, પરદ્રવ્યથી અસતપણું પ્રકાશતો થતો, એટલે અર્થાંત પરદ્રવ્ય રૂપે આત્મા નથી એમ પ્રગટ કરતો અનેકાંતર તેને પોતાનો નાશ કરવા દેતો નથી, એ છઠ્ઠો બોલ છે. પાંચમા બોલની અંદર સ્વદ્રવ્યથી સતપણું, પોતાના દ્રવ્યથી હોવાપણું એમ પાંચમા બોલમાં વાત આવી, અને છઠ્ઠા બોલમાં પરદ્રવ્યથી પોતાપણું નથી પરદ્રવ્યથી અસતપણું પ્રકાશતો થકો, એટલે કે પરદ્રવ્ય રૂપી આત્મા નથી એમ પ્રગટ કરતો થકો અનેકાંત તેને પોતાનો નાશ કરવા દેતો નથી. આમ છ બોલ થાય છે. એ પછીથી સાતમો અને આઠમો બોલ છે એ ક્ષેત્રનો છે. સાતમા બોલમાં કહે છે કે જ્યારે આ જ્ઞાન માત્ર ભાવ પર ક્ષેત્રગત એટલે કે પર ક્ષેત્રે રહેલા જ્ઞેય પદાર્થોના પરિણમનને લીધે પર ક્ષેત્રથી જ્ઞાનને એટલે આત્માને સત માનીને અંગીકાર કરીને નાશ પામે છે. પરક્ષેત્રથી પોતાને માનીને અંગીકાર કરીને એ નાશ પામે છે ત્યારે તે જ્ઞાન માત્ર ભાવનું સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને જીવાડે છે, નાશ પામવા દેતો નથી. એ જ્યારે પરક્ષેત્રથી જ્ઞાનને સત માને છે, પરક્ષેત્રથી પોતાનું અસ્તિત્વ માને છે, ત્યારે એને સ્વક્ષેત્રથી પોતાનું અસ્તિત્વ છે એમ દર્શાવતો અનેકાંત જ તેને જીવાડે છે, નાશ પામવા દેતો નથી. આ સાતમા બોલમાં કહ્યું. અને આઠમા બોલમાં પરક્ષેત્રની વાત કરી છે કે પરક્ષેત્રથી એને પોતાપણું નથી, એટલે સાતમા બોલમાં જે વાત કરી એના કરતા આઠમા બોલમાં વાત સહેજ ફેર છે. સાતમા બોલમાં એમ હતું કે પોતાને એ પરક્ષેત્ર રૂપ અંગીકાર કરીને પોતાને, એટલે ત્યાં પોતાનું શું છે, સ્વક્ષેત્ર પોતાનું છે એમ વાત લીધી, જ્યારે આઠમા બોલમાં એ બીજા બધા પરક્ષેત્રો છે, એ પરક્ષેત્રો એ પોતારૂપે છે, ત્યારે પછી પરક્ષેત્રો પોતારૂપે નથી એમ કહી અને એને બચાવે છે. એટલે કહે છે કે વળી જ્યારે તે જ્ઞાન માત્ર ભાવ સ્વક્ષેત્રે હોવાને રહેવાને પરિણમવાને માટે પરક્ષેત્રગત જ્ઞેયોના આકારોના ત્યાગ વડે, અર્થાંત જ્ઞાનમાં જે પરક્ષેત્રે રહેલ જ્ઞેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે, ત્યારે સ્વક્ષેત્રે રહીને જ પરક્ષેત્રગત જ્ઞેયોના આકારો રૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી તે જ્ઞાન માત્ર ભાવનું પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. આઠમા બોલમાં પરક્ષેત્રથી એનું નાસ્તિત્વ, પરક્ષેત્રથી એ નથી, પરક્ષેત્રથી એનું અસ્તિત્વ નથી એમ કહ્યું છે. સાતમા બોલમાં સ્વક્ષેત્રથી પોતાનું અસ્તિત્વ છે એમ વાત કરી છે, અને આઠમા બોલમાં પરક્ષેત્રથી એનું અસ્તિત્વ નથી અને એમ પ્રકાશીને એના પોતાના જ્ઞાન માત્ર ભાવનો નાશ થવા દેતો નથી. તો આ રીતે આજે પાંચ થી આઠ બોલ, એ ચાર બોલ નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. હવે આ બોલને ગુરુદેવે જે રીતે સમજાવ્યા છે એ વાત આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ દસમો પાના નંબર 386. તત અતત એક અનેક એમ ચાર બોલ પૂરા થયા. હવે પાંચમો બોલ. પાંચમા બોલને આપણે ફરીથી વાંચીએ અને પછી ગુરુદેવે જે રીતે વાત સમજાવી છે એ સમજીએ. પાંચમા બોલમાં અહીંયા દ્રવ્ય અપેક્ષાએ પોતે સ્વદ્રવ્યથી છે, પોતે સ્વદ્રવ્યથી છે એ વાત લીધી છે. છઠ્ઠા બોલમાં એ પરદ્રવ્યથી નથી એ વાત આવશે. તો પાંચમા બોલમાં એ સ્વદ્રવ્યથી છે, પોતાનું અસ્તિત્વ સ્વદ્રવ્યથી છે એ વાતને લીધી છે. એટલે હવે એ સહેલું થઈ જશે. છતાં પણ આપણે પાંચમો બોલ અહીંયા ફરીથી વાંચીએ છીએ. પાના નંબર 386. જ્યારે આ જ્ઞાન માત્ર ભાવ જાણવામાં આવતા એવા પરદ્રવ્યોના પરિણમનને લીધે, જ્યારે આ જ્ઞાન માત્ર ભાવ જાણવામાં આવતા એવા પરદ્રવ્યોના પરિણમનને લીધે, જો જ્ઞાન માત્ર ભાવ છે તો જ્ઞાન કરશે જ, કોઈ સમય એવો નથી કે જ્યારે એ જ્ઞાન ન કરે. એટલે જ્ઞાન કરે છે તો એને જાણવામાં આવે છે. શું જાણવામાં આવે છે? તો કે છે કે જાણવામાં આવતા એવા પરદ્રવ્યોના પરિણમન, પરદ્રવ્યોના પરિણમન એને જાણવામાં આવે છે. ત્યારે જ્ઞાતૃદ્રવ્યને પોતાનું દ્રવ્ય, જ્ઞાન કરવા વાળું પોતાનું દ્રવ્ય એ જ્ઞાતૃદ્રવ્ય, જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે માનીને અંગીકાર કરીને, એટલે પોતાનું દ્રવ્ય છે એ દ્રવ્યને પરદ્રવ્યપણે માનીને પરદ્રવ્ય રૂપે અંગીકાર કરીને એ નાશ પામે છે. આવી ભૂલ કેમ થાય છે? તો કે એનો જાણવાનો સ્વભાવ છે, એ જ્ઞાન માત્ર ભાવ એ જાણે છે અને એને જાણવામાં પરદ્રવ્યોના પરિણામો જણાય છે, પરદ્રવ્યો જણાય છે. હવે પરદ્રવ્યો જણાય છે તો એ પરદ્રવ્યો પરદ્રવ્ય રૂપે જણાવા જોઈતા હતા અને એની માન્યતા પણ એમ હોવી જોઈતી હતી. એના સ્થાને જ્યારે એ પરદ્રવ્યોના પરિણમનને જાણે છે ત્યારે પોતે જ્ઞાન કરવા વાળું દ્રવ્ય, એટલે જ્ઞાતૃદ્રવ્ય, પોતે ભગવાન આત્મા જે જ્ઞાતૃદ્રવ્ય, એ જ્ઞાન કરવા વાળું દ્રવ્ય છે એ પરદ્રવ્ય પણે છે એમ એ માને છે, એમ એ અંગીકાર કરે છે. હવે આ તો મોટી ભૂલ થઈ, મોટું મિથ્યાત્વ થયું કે પોતે જ્ઞાન કરવા વાળું દ્રવ્ય એ પરને પર પડી જુદું જાણવાને સ્થાને એ પરદ્રવ્યને પોતા પણ માને છે, એટલે પોતે પરદ્રવ્ય રૂપે થાય છે. જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે માનીને અંગીકાર કરીને એ નાશ પામે છે. તે જ્ઞાન માત્ર ભાવનું સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જીવાડે છે, નાશ પામવા દેતો ન. જ્ઞાતૃદ્રવ્ય પોતાનું સ્વદ્રવ્ય પરદ્રવ્યપણે છે એમ માનતા સ્વદ્રવ્યનો નાશ થાય છે ત્યારે એને અનેકાંત દર્શાવે છે કે સ્વદ્રવ્યપણે તારું તો અસ્તિત્વ છે. એટલે સ્વદ્રવ્યથી સત્પણું, સ્વદ્રવ્યથી સત્પણું હોવાપણું એમ પ્રકાશતો થકો અનેકાંત તેને જીવાડે છે, એને નાશ પામવા દેતો નથી. આ પાંચમો બોલ. પાંચમા બોલમાં મુખ્યતા એ છે કે પોતે સ્વદ્રવ્ય પણે છે, પોતાનું અસ્તિત્વ સ્વદ્રવ્યથી છે. પરદ્રવ્યની હમણાં વાત નથી લેવાની, પોતાનું અસ્તિત્વ સ્વદ્રવ્યથી છે એ વાતને આમાં પાંચમા બોલમાં લીધી છે. જ્યારે એ સ્વદ્રવ્યને અન્ય રૂપે માને છે તો કહે છે કે ના, તારું અસ્તિત્વ અન્ય રૂપે નહીં પણ તારું અસ્તિત્વ સ્વરૂપે છે, સ્વદ્રવ્ય રૂપે તારું અસ્તિત્વ છે. આ વાત અહીંયા અસ્તિત્વ વાત લીધી છે, હકારાત્મક કથન છે. છઠ્ઠા બોલમાં નકારાત્મક વાત આવશે કે પરદ્રવ્યથી તારું અસ્તિત્વ નથી. એટલે પાંચમા અને છઠ્ઠા બોલમાં આ તફાવત છે. તો આપણે પાંચમા બોલનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજી રહ્યા છીએ. ગુરુદેવ કહે છે કે શું કહે છે કે આ જ્ઞાન સ્વરૂપ આત્મવસ્તુ એના જ્ઞાનમાં શરીર આદિ પરદ્રવ્યમય ચીજો જાણવામાં આવતા પોતાથી ભિન્ન તે અનંતા દ્રવ્યો પર છે એમ ન માનતા તે હું છું નાતૃદ્રવ્ય એ પરને માને છે એટલે પર રૂપે પોતે થઈ જાય છે. પોતાથી એ બધા ભિન્ન છે, અનંતા દ્રવ્યો છે, એને જ્ઞાનમાં જણાય છે. તો પોતાથી ભિન્ન એ અનંતા દ્રવ્યો પર છે એમ ન માનતા એ પર દ્રવ્યોને હું છું એમ માને છે. પોતાના જ્ઞાનમાં જે જણાય છે એને હું છું એમ માને છે. પોતાના જ્ઞાનમાં શરીર જણાય છે તો એને હું છું એમ માને છે. પોતાના જ્ઞાનમાં વાણી જણાય છે તો એને હું છું એમ માને છે. પોતાના જ્ઞાનમાં મનના વિકલ્પો જણાય છે તો એને હું છું એમ માને છે. પોતે જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા છે એ બધું ભૂલી ગયો અને જ્ઞાનમાં જે જણાયું એ બધાને પોતે માન્યું એટલે પોતે છે એમ માન્યું. ત્યાં પોતાનું અસ્તિત્વ એને કલ્પ્યું. જે જે એને જ્ઞાનમાં જે જણાયું ત્યાં બધે એને પોતાનું અસ્તિત્વ કલ્પ્યું. તો કલ્પના જ કરી છે, વાસ્તવમાં તો એમ નથી. એટલે પોતાના સ્વરૂપનું ભાન નથી ત્યારે એ અનેક જગ્યાએ પોતાને સ્થાપે છે. જે પર છે એ જગ્યાએ એ પોતાને સ્થાપે છે. જે શરીર છે એ જગ્યાએ એ એમ માને છે કે હું છું. કેમ આમ થાય છે? કેમ કે પોતાના સાચા અસ્તિત્વને જાણતો નથી, પોતાના સાચા સ્વરૂપને જાણતો નથી એટલે શરીર છે તે હું છું એમ માને છે. શરીર છે તે હું છું એમ માને છે. શરીર મન વાણી આ બધા વિકલ્પો એ બધાને હું છું એમ માનીને નિજ જ્ઞાતૃ દ્રવ્યને પર દ્રવ્યપણે અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે. શરીર વાણી કર્મ ઇત્યાદિ પર દ્રવ્યને જાણવાપણે થયો તે જાણનાર હું છું એમ માનવું જોઈતું હતું. જાણવાપણે થયો ત્યારે એને એમ જ માનવું જોઈતું હતું કે આ શરીર વાણી કર્મ ઇત્યાદિ પર દ્રવ્યો જે છે એ મને જણાય છે ને એનો હું જાણનાર છું, એ બધા મારાથી ભિન્ન છે. તો એવો જાણનાર એ છે અને જાણવાપણે જ્યારે થયો છે ત્યારે એ જાણનાર હું છું એમ ન માનતા એ જે જણાયા એ બધા પર દ્રવ્યો અને એનું પરિણમન જે જાણવામાં આવ્યું તે હું છું એમ પોતાને પર દ્રવ્ય રૂપ કરીને પોતાનો અભાવ એટલે નાશ કરે છે. નાશ કરે છે એટલે વસ્તુ નાશ પામે છે એમ નહીં, આત્મા કઈ નાશ નથી પામતો ભાઈ. આત્મા તો રહે છે પણ પોતાનો જ્ઞાન ભાવ નાશ પામે છે. એ અજ્ઞાન ભાવે થઈ ગયો. વસ્તુ તો જેવી ને તેવી ધ્રુવપણે છે પણ મિથ્યા શ્રદ્ધાન વડે તે મિથ્યાત્વને સેવે છે. પોતાના જ્ઞાન ભાવનો એમાં નાશ થાય છે. પોતાનો સ્વભાવ જે છે એનો એમાં નાશ થયો. સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે ને જ્ઞાન સ્વભાવનો નાશ થયો તો હિંસા થઈ, સ્વની હિંસા થઈ અને એવા મિથ્યાત્વને સેવતા એને દુઃખ થાય, બીજું કાંઈ થતું નથી. એ દુઃખને અનુભવે છે અને એવી મિથ્યા માન્યતાને કારણે એને આશ્રવણે બંધ થાય છે, ભવના ભ્રમણ થાય છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે જો અહીંયા આપણે શેની વાત કરી રહ્યા છીએ? અસ્થિપણાની, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ ચારથી સ્વપણે એ છે અને એક પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ પોતે નથી એવા અસ્થિપણાની વાત છે. અને અસ્થિપણામાં એ હોવાપણું અને નાસ્તિ પોતાની અસ્થિ જે રૂપે નથી એમાં ચાર, એમ દરેક બંનેમાં ચાર ચાર એટલે કુલ આઠ બોલ આવે છે. એમાંથી આપણે આ દ્રવ્યનો પહેલો બોલ કે જેમાં પોતે સ્વથી અસ્થિપણે છે, સ્વદ્રવ્યથી અસ્થિપણે છે એની વાત ચાલે છે. શું કહે છે કે પરદ્રવ્યના શરીર આદિરૂપ પરિણમનને જાણવાના કાળે એને જ્યારે જાણે છે ત્યારે અજ્ઞાનીનું લક્ષ પર ઉપર હોય છે. એટલે પરદ્રવ્યની એટલે આ શરીર આદિ એની જે જે દશાઓ થાય તે હું છું અર્થાંત પર દ્રવ્ય હું છું એમ અંગીકાર કરીને તે પોતાના સ્વદ્રવ્યનો એટલે જ્ઞાતૃદ્રવ્યનો લોપ કરે છે, ઇનકાર કરે છે. પોતાનું દ્રવ્ય શું છે, પોતે કોણ છે, પોતાનું અસ્તિત્વ કયા પ્રકારે છે જ્યારે જાણતો નથી તો એ પોતાના અસ્તિત્વને ક્યાંક તો સ્થાપશે ને કે આ હું. કોઈને પૂછીએ કે ભાઈ તું કોણ, તો એ પોતા વિશે કંઈક તો કહેશે ને. પોતા વિશે કંઈક તો કહેશે ને, સાચું ખોટું કંઈક કંઈક તો કહેશે ને, પોતે પોતાને જાણતો નથી તો એ કંઈક તો કહેશે ને. તો આ જીવ અજ્ઞાન અવસ્થામાં પોતાના સ્વરૂપને જાણતો નથી, ત્યારે જયારે એને પૂછવામાં આવ્યું કે ભાઈ તું કોણ, તો એના જ્ઞાનમાં જે આ શરીર આદિ જણાય છે એને એ કહે છે કે આ હું રમેશ, એમ કેવું એટલે એમાં પોતાના અસ્તિત્વને પરમા સ્થાપ્યું. કેમ કે રમેશ છે એ તો શરીરને આપવામાં આવેલું નામ છે, અને એ શરીરને એ હું કહે છે, શરીરને પોતે પોતાનું સ્વરૂપ માને છે. આપણે પોતાની ઓળખાણ જ્યાં સુધી સાચી નથી થઈ ત્યાં સુધી હંમેશા એમ જ કહીએ છીએ, હું ડોક્ટર, હું રમેશ, એમ જ કહીએ છીએ. એટલે આ વાત અહીંયા તો છે, અહીંયા આ દ્રવ્યથી વાત કરી છે. આપણે અહીંયા વાત ચાલી રહી છે કે પરદ્રવ્યના શરીર આદિરૂપ પરિણમનને જાણવાના કાળે અજ્ઞાનીનું લક્ષ પર ઉપર હોય છે. એટલે પરદ્રવ્યની એટલે શરીર આદિની જે દશાઓ થાય તે હું છું, અર્થાંત પરદ્રવ્ય હું છું એમ અંગીકાર કરીને તે પોતાના સ્વદ્રવ્યનો એટલે જ્ઞાતૃદ્રવ્યનો લોપ કરે છે, ઇનકાર કરે છે. ગુરુદેવમાં આગળ સમજાવે છે કે વાસ્તવમાં જે પરનું પરિણમન છે તે પરરૂપ છે, એ આત્મરૂપ નથી. અને તેનું પોતામાં જ્ઞાન જે થાય તે જ્ઞાન પોતાનું છે, એ પોતે છે. જ્ઞાન થાય છે અને એમાં જ્ઞાન કરતી વખતે જે જ્ઞેય જણાય છે એ પોતે નથી. જ્ઞાન થયું, પર પદાર્થનું પરદ્રવ્યનું જ્ઞાન થયું છે, તો એ જ્ઞાન થયું છે તો એ જેનું જ્ઞાન થયું છે એ બધા જ્ઞેયો છે, અને એ જ્ઞેયોથી પોતે જુદો ભગવાન આત્મા છે. આવું જેને જ્ઞાન ભાન નથી એવો અજ્ઞાની જે દ્રવ્યોને જ્ઞાનમાં જાણે છે એને એ પોતાનું સ્વરૂપ સમજે છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે જે પરદ્રવ્યોનું પરિણમન થાય છે એ પર રૂપે છે, એ આત્મા રૂપે નથી. શરીરનું પરિણમન થાય છે તે આત્મા રૂપે નથી. હજી બધાને માન્યતા એવી જ પડી છે કે શરીરનું પરિણમન આત્માને કારણે થાય, આત્મા રૂપે થાય. વાસ્તવમાં એમ નથી. ભગવાન આત્મા શરીરનું જ્ઞાન કરે છે, શરીરની જુદી જુદી અવસ્થાઓ થાય છે એનું એ જ્ઞાન કરે છે, વાણીની જે અવસ્થા થાય છે એનું પણ એ જ્ઞાન કરે છે, શરીરના જે ફેરફાર થાય છે એનું પણ એ જ્ઞાન કરે છે. પણ આત્મા શરીરનું કાંઈ કરતો નથી, આ વાત એને બેસાડવાની જરૂર છે. શરીરનું એ જ્ઞાન કરે છે, વાણીઓ પણ જ્ઞાન કરે છે, વિકલ્પો કરે છે, એ બધું એના કારણે થાય છે, એનું પરિણમન એની રીતે જે રીતે થાય છે તે રીતે થાય છે, એનાથી આત્મા જુદો છે આ વાત બધાએ બેસાડવાની જરૂર છે. અને એ જ અહીંયા ગુરુદેવ સમજાવી રહ્યા છે કે વાસ્તવમાં જે પરનું પરિણમન છે તે પર રૂપે છે, એ આત્મા રૂપે નથી. શરીરનું પરિણમન આત્મા રૂપે નથી, અને એનું જ્ઞાન પોતામાં જે થાય છે એ જ્ઞાન પણ પોતે છે, એ જ્ઞાન પણ પોતે છે, પણ એ પેલા પર પદાર્થો પણ પોતે નથી. પણ આવું તો એ માનતો નથી, અને એવું ન માનતા એ અજ્ઞાની જીવ આ પરદ્રવ્યનું પરિણમન છે તે હું છું, અર્થાત એનાથી હું છું એમ અંગીકાર કરીને સ્વ પરને એક કરતો થકો સ્વનો નાશ કરે છે. અનાદિથી જીવને પરદ્રવ્યનું લક્ષ છે, સ્વદ્રવ્યનું લક્ષ નથી. અને પરદ્રવ્યનું લક્ષ છે, પરદ્રવ્ય દેખાય છે અને લક્ષ કરે છે, અને એમાં આગળ વધીને એની રૂચિ કરે છે, એના રૂપ પોતે થઈ જાય છે, પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, એને જ પોતાનું સ્વરૂપ માની લે છે. આ તો અનાદિનું ચાલ્યું આવે છે. શરીર રૂપે પોતે છે ને શરીર એટલે પોતાનું અસ્તિત્વ, શરીર છે તો પોતાનું અસ્તિત્વ છે, આવી માન્યતા જગતમાં લગભગ એમ કહીએ કે 99.99% આ સંઘની જીવોને છે, સંઘની પચેન્દ્રી જીવોને છે, લગભગ બધાને એમ જ છે કે આ શરીર છે એ હું છું, આવી માન્યતા બધાને જ છે. તમે ગમે તેને પૂછવા જાઓ તો શરીર સિવાય પોતાનું અસ્તિત્વ માનવા વાળા કેટલા, શરીરને જ પોતાનું અસ્તિત્વ માને છે. શરીર છે, આ મન છે, વાણી છે, એ જ મારું અસ્તિત્વ છે, આ હૃદય ચાલે છે, એ જ મારું અસ્તિત્વ છે. અને મારા હોવાપણાને કારણે એ બધા બરાબર છે, હું ન હોઉં તો એ ચાલે પણ નહીં, એમના પરિણામોનો મારે કારણે થાય છે આવી પણ માન્યતા. હું આત્મા શરીર સાથે છું તો શરીરનું પરિણામ બધું વ્યવસ્થિત થાય છે, હું નથી તો પછી ક્યાં હાર્ટ ચાલે છે? જુઓ, મારે કારણે હાર્ટ ચાલે છે એમ નહીં કે એ પરદ્રવ્યના પરિણામ એના કારણે સ્વતંત્ર રીતે જયારે જે થવાના છે ત્યારે તે થાય છે તો થાય છે, એ સાથે મારે આત્માને કાંઈ સંબંધ નથી. અને હું શરીર રૂપે છું જ નહીં પછી મારી એ શરીરની અંદર પરદ્રવ્યમાં કાંઈ પણ કરવાની તાકાત ક્યાંથી હોય? જેમાં હું વ્યાપતો નથી એમાં હું શું કરું? શરીરમાં હું શું કરું? ગુરુદેવ આ જ વાત સમજાવી રહ્યા છે. અને અનાદિથી જીવને આ વાત એટલી બધી ઘર કરી ગઈ છે કે એ વાતને સમજાવી અને સાચી દ્રષ્ટિ કરાવવી બહુ અઘરું છે. કોઈક જ જીવને આ વાત સમજાય છે. શાસ્ત્ર વાંચે ત્યારે હા પાડી દે, માથું ધૂણાવી દે, પણ વાસ્તવમાં એ અધ્યાયમાંથી ઉભો થતાની સાથે એક્સરસાઇઝ કરવા માટે જાય છે, શરીરને સારું રાખવા માટે જાય છે. એ સમજે છે કે શરીરને હું સારું રાખી શકું છું, એક્સરસાઇઝ કરે એનો વાંધો નથી, પણ અંદરના ભાવની સાથે આપણે તો વિરોધ છે કે હું એક્સરસાઇઝ કરીને શરીરને સારું રાખી શકું છું એ માન્યતા છોડી દેવી. એક્સરસાઇઝ થવાની હશે તો થશે, પણ એ દ્વારા શરીર સારું રહેવાનું છે એમ માનવું નહીં. અને એ એક્સરસાઇઝ કરાવનારો હું આત્મા છું એ ભાવ પહેલા તો છોડી દેવો. જ્યાં સુધી શરીરની એક્સરસાઇઝ થતી હોય ત્યારે થાય, એવું પરિણામ થતું હોય ત્યારે થાય, તે વખતે આત્મા એ એક્સરસાઇઝ કરાવનારો નથી, આત્મા એક્સરસાઇઝ કરતો નથી, આત્મા માત્ર એ શરીરની એક્સરસાઇઝને જાણવા વાળો છે. એટલે શરીરનું એ પરિણામ છે, એ એક્સરસાઇઝ રૂપે થયું છે, તો એને જાણવા વાળો એ આત્મા છે. એના બદલે આ અજ્ઞાની એમ માને છે કે એ એક્સરસાઇઝ કરનારો, શરીરની એક્સરસાઇઝ થઈ છે તો એ શરીર અને શરીરની એક્સરસાઇઝ જ્યારે થઈ રહી છે તેવો પરિણમવા વાળો હું છું એમ એ માની રહ્યો છે. પરદ્રવ્યના પરિણમને એ હું છું એમ માને છે. શરીર હાલે ચાલે છે તો હું હાલું ચાલું છું એમ માને છે. શરીર એક્સરસાઇઝ કરે છે તો હું એક્સરસાઇઝ કરું છું એમ માને છે. શરીરનો સંયોગ ખાવા રૂપે, એટલે અન્ય ખાદ્ય પદાર્થો સાથે સંયોગ થાય છે અને ખાય છે એમ જ્યારે થાય છે તો એમ માને છે કે હું ખાઉં છું. બધું મિથ્યા જ્ઞાન છે, આ મોટામાં મોટું મિથ્યાત્વ પડ્યું છે. પરદ્રવ્યનું પરિણમન છે તે હું છું, અર્થાંત એનાથી હું છું એમ અંગીકાર કરીને અનાદિનો આ જીવ ભવના ભ્રમણ કરે છે. આ વાત ગુરુદેવે સમજાવી છે. અહીંયા અત્યારે ભગવાને આ વાત કરી છે. હવે અનાદિથી જીવને પરદ્રવ્યનું લક્ષ છે, એટલે એ પરદ્રવ્યના લક્ષે આ જ કામ કરી રહ્યો છે. સ્વનું લક્ષ નથી એટલે પછી એ પરની હયાતીમાં પોતાની હયાતી માને છે. પરની હયાતી છે, પરનું અસ્તિત્વ છે, એમાં પોતાનું અસ્તિત્વ માને છે, સ્થાપે છે, શ્રદ્ધે છે. આ મોટી ભૂલ ચાલી આવે છે. કોની આ ભૂલ છે? અજ્ઞાનીની ભૂલ છે. તો જ્ઞાની શું કરે છે? છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ત્યારે ધર્મી એટલે જ્ઞાની પુરુષ હું એક આત્મા જ્ઞાતૃ દ્રવ્ય, જ્ઞાન કરવા વાળું દ્રવ્ય, મારા સ્વદ્રવ્યપણે સત છું એટલે મારા સ્વદ્રવ્યપણે હોવાપણે છું એવું મારું અસ્તિત્વ છે. મારું અસ્તિત્વ પરદ્રવ્યપણે નથી, મારું અસ્તિત્વ સ્વદ્રવ્યપણે છે. મારું અસ્તિત્વ શરીરપણે નથી, મારું અસ્તિત્વ જ્ઞાનપણે છે. શું માને છે ધર્મી? કે છે કે ત્યારે ધર્મી પુરુષ હું એક આત્મા જ્ઞાતૃ દ્રવ્ય, મારા સ્વદ્રવ્યપણે સત છું. મને પરદ્રવ્યથી શું કામ છે? મને પરદ્રવ્ય સાથે શું સંબંધ છે? મારે પરદ્રવ્ય સાથે મારા અસ્તિત્વને જોડીને શું કરવાનું છે? કાંઈ કરવાનું નથી. હું પરદ્રવ્ય રૂપે છું જ નહીં. પરદ્રવ્ય પરદ્રવ્યને કારણે છે, એનું અસ્તિત્વ એમને કારણે છે, એમના પરિણામ એમને કારણે છે, હું એનાથી તદ્દન ભિન્ન છું. નાનીની માન્યતા આવી છે. ત્યારે ધર્મી પુરુષ કહે છે કે હું એક આત્મા જ્ઞાતૃ દ્રવ્ય, મારા સ્વદ્રવ્યપણે સત છું. મને પરદ્રવ્યથી શું કામ છે એમ એ માને છે, જાણે છે, શ્રદ્ધે છે, અને એ તો સતત એમ જ રહે છે. અને જ્યારે એમ માને છે શ્રદ્ધે છે ત્યારે એને પરદ્રવ્ય સાથે કાંઈ કામ નથી, પરદ્રવ્ય તરફ એનું પછી લક્ષ રહેતું નથી, પરદ્રવ્યમાં એ રંજિત થતો નથી, તો પરદ્રવ્ય પ્રત્યે સ્વાભાવિક ઉદાસીનતા વર્તે છે. પોતાને પરદ્રવ્ય સાથે કાંઈ સંબંધ નથી એટલે સ્વાભાવિક રીતે પરદ્રવ્ય પ્રત્યે ઉદાસીનતા વર્તે છે. પરદ્રવ્યથી એને કોઈ લાભ નથી, નુકસાન નથી, એવો જ્યારે ભાવ અંદરમાંથી પ્રગટ થયો છે તો પછી એ અંતર્મુખ થઈ જાય છે. એમ અંતર્મુખ થઈને પોતાના અસ્તિત્વને અનુભવે છે. જ્યારે એ પરદ્રવ્યથી હું નથી અને હું તો મારા જ્ઞાતૃદ્રવ્યથી છું ત્યારે એની દ્રષ્ટિ સ્વ તરફ વળે છે અને એમ એ અંતર્મુખ થઈ પોતાના હોવાપણાને સતને અનુભવે છે. મારા દ્રવ્યથી હું છું એમ સ્વદ્રવ્યથી સતપણું પ્રકાશતો, સ્વદ્રવ્યથી પોતાપણું પોતાનું હોવાપણું પ્રકાશતો, અર્થાંત સ્વસત્તામાં પોતાની દ્રષ્ટિ સ્થાપતો. સ્વસત્તામાં પોતાનું અસ્તિત્વ છે, પોતાનું સ્વથી અસ્તિત્વ છે એવી સત્તામાં પોતાની દ્રષ્ટિ સ્થાપતો, સ્વનું લક્ષ કરતો, સ્વ તરફ વળતો એ જ્ઞાની પુરુષ અનેકાંત તત્વનો આદર કરીને પોતાને જીવાડે છે. પરને જાણવા વાળો થયો છે તે વખતે પણ પોતે એ પરથી જુદો છે અને એ પર રૂપે નહીં પણ પોતે સ્વરૂપે છે, આવું જ્ઞાનીને હોય છે. આગળ 387 માં પાના ઉપર કહે છે કે ભાઈ આમાં તો મિથ્યાત્વનો નાશ અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેમ થાય એની વાત છે. જ્યાં સુધી હું સ્વદ્રવ્યથી છું અને પરદ્રવ્યથી નથી એવું ભેદ જ્ઞાન ન કરે ત્યાં સુધી સમ્યક દર્શન અને ધર્મ થવા સંભવિત નથી. પોતે જાણનાર છે, જ્ઞાન કરે છે તો એવા પોતાને જાણ્યા વિના બાકી ગમે તેટલા વ્રત તપ કરીને સુકાઈ જાય તો એ તો બધો શુભભાવ છે, એનાથી સંકિત ને ધર્મ નહીં થાય. વાસ્તવમાં પરથી અને રાગથી નિરપેક્ષ, પરથી અને રાગથી નિરપેક્ષ પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપે પોતાનું હોવાપણું છે, પોતાનું અસ્તિત્વ છે એમ સ્વસત્તાનો સ્વ અભિમુખ થઈ સ્વીકાર કરે એનું નામ સમ્યક દર્શન છે અને એ પ્રથમ ધર્મ છે. તો સ્વથી હું છું એ વાત પાંચમા બોલમાં આવી અને હવે પરથી એટલે પરદ્રવ્યથી હું નથી એ વાત છઠ્ઠા બોલમાં આવશે. પાંચમા બોલમાં સ્વદ્રવ્યથી હું છું એ વાત આવી, હવે છઠ્ઠો બોલ છઠ્ઠા બોલમાં કહે છે આચાર્ય ભગવાન છઠ્ઠા બોલમાં કહે છે એ વાત આપણે પહેલા વાંચીએ અને પછી ગુરુદેવ પાસેથી સમજીએ. છઠ્ઠો બોલ, વળી જ્યારે તે જ્ઞાન માત્ર ભાવ સ્વદ્રવ્યો હું જ છું અર્થાત સ્વદ્રવ્યો આત્મા જ છે એમ પરદ્રવ્યને જ્ઞાતૃદ્રવ્યપણે માનીને અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે ત્યારે તે જ્ઞાન માત્ર ભાવનું પરદ્રવ્યથી અસતપણું પરદ્રવ્યથી ન હોવાપણું પ્રકાશતો થકો અર્થાંત પરદ્રવ્ય રૂપે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. જો પાંચમા બોલમાં સ્વદ્રવ્યથી સતપણાની વાત હતી અને અહીં છઠ્ઠા બોલમાં પરદ્રવ્યથી અસતપણાની વાત છે. વેદાંત આદિ માને છે ને કે બધા આત્માઓ બધું જગત એક જ છે, આવી માન્યતાવાળા જીવો પોતાનો નાશ કરે છે અર્થાંત એ મિથ્યા દ્રષ્ટિ છે. ગુરુદેવ આગળ સમજાવે છે કે બાળપણમાં મા બાપનો આધાર, ભણવામાં માસ્તર એટલે શિક્ષકનો આધાર, ધર્મમાં દેવગુરુનો આધાર એમ લોકો માને છે ને, પણ વાસ્તવમાં કોઈને કોઈનો આધાર નથી. ભગવાન આત્મા પોતાથી સત એટલે હોવાપણે અને બધા પરદ્રવ્યોથી અસત છે, કોઈ પરદ્રવ્યથી એ છે નહીં એટલે પરદ્રવ્યનો એને આધાર નથી. ગુરુદેવ કરુણા કરીને કહે છે, અરે ભાઈ, જેનાથી તું અસત છે, જેનાથી તારું હોવા પણ નથી, જેનાથી તું છો અને જેનાથી તું નથી, એ બે વાતનો તું પહેલા તો વિચાર કર કે શેનાથી તું છો. તારાથી છો અને બીજા પરથી તું નથી, તું બીજાથી અસત છો, જેનાથી તું હોવા પણ નથી, જેનાથી તું બિલકુલ છો જ નહીં, એનો તને આધાર ક્યાંથી હોય? તું તારાથી છો તો તને તારો જ આધાર હોય, અને તું પરદ્રવ્યને લઈને નથી તો પછી પરદ્રવ્યનો આધાર તને ક્યાંથી હોય? તું તારાથી છો અને પરદ્રવ્યને લઈને ત્રણ કાળમાં નથી. આ ધારણાની વાત નહીં, જો ધારણાની વાત નથી, આ તર્ક દ્વારા માની લીધું એમ વાત નહીં, આ તો અંતરમાં બેસાડવાની વાત છે. કેમ કે સ્વાધ્યાયમાં તો આ બધું બેસી જાય છે, પછી ઉભા થઈ ગઈ છે ત્યારે ફરી પાછું બધું બદલાઈ જાય છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આ ધારણાની વાત નહીં બાપુ, આ તો અંતરમાં બેસાડવાની વાત છે. પરદ્રવ્યો રૂપ જ્ઞેયોથી, શરીર મન વાણીથી, દેવથી, ગુરુથી, શાસ્ત્રથી હું ત્રિકાળ અસત છું, એટલે એનાથી હું નથી, એનાથી મારું અસ્તિત્વ ટકીને રહ્યું નથી, એનો મને આધાર નથી, એ અંતરમાં બેસાડવાની વાત છે. જેઓ આ પરદ્રવ્યો હું છું એમ પરદ્રવ્યોને પોતા સ્વરૂપ કરે છે, તેઓ પરદ્રવ્યમાં ભળી જઈને પોતાની ચૈતન્ય સત્તાનો નાશ કરે છે. એ બધા મૂંઢ છે, અજ્ઞાની છે, આત્મઘાતી છે. પરદ્રવ્યોથી હું સદાય અસત છું, એટલે કે પરદ્રવ્યોથી હું સદાય ન હોવા પણ છું એમ પરદ્રવ્યથી અસતપણું પ્રકાશતો થકો, પર વસ્તુપણે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો, અનેકાંત જ તેને પોતાનો નાશ થવા દેતો નથી. આવું અનેકાંતનું સ્વરૂપ છે. સ્વપણે ત્રિકાળ સત છું, સ્વદ્રવ્યપણે ત્રિકાળ સત છું, અને પરપણે પરદ્રવ્યપણે ત્રિકાળ અસત છું એમ અસ્થિ નાસ્તિરૂપ અનેકાંત છે, અને એનું ફળ સ્વપરનું ભેદ જ્ઞાન છે. આ બરાબર સ્વીકારવામાં આવે તો ભેદ જ્ઞાન થાય છે, સ્વ થી પર જુદું એવું ભેદ જ્ઞાન થાય છે. નિશ્ચયથી પણ ધર્મ થાય અને વ્યવહારથી પણ ધર્મ થાય એમ કેટલાક લોકો અનેકાંત કરે છે. ભાઈ, એમ અનેકાંત નથી, એ તો ખુદલી વાત છે. નિશ્ચયથી પણ ધર્મ થાય, વ્યવહારથી પણ ધર્મ થાય, કેટલાય લોકોની માન્યતા છે. અરે, કેટલાય સાધુઓ પણ એમ માને છે, એમાં ક્યાં કહેવું, પંડિતો એમ માને છે. નિશ્ચય ધર્મ ને વ્યવહાર ધર્મ, નિશ્ચયથી ધર્મ થાય ને આ વ્યવહારથી ધર્મ. અરે ભાઈ, નિશ્ચયથી જ ધર્મ થાય, એ વખતે જે સાથે રહ્યો છે એને ઉપચારથી વ્યવહાર કહેવામાં આવે છે, બાકી એનાથી ધર્મ થતો નથી. નિશ્ચય વિનાનો વ્યવહાર હોય પણ નહીં, અને વ્યવહારથી ધર્મ થતો જ નથી. વ્યવહાર છે એ બધો સ્વભાવ છે ને, એ તો બંધનું કારણ છે. કૃપાળુદેવે પણ આ તો બહુ સ્પષ્ટ કર્યું છે, એ તો વાત કૃપાળુદેવે પણ સ્પષ્ટ કરી છે, આપણે વાત લીધી પણ છે વ્યાખ્યાનસારમાં, આ વાત આવે છે, આપણે લીધી છે. શું કહે છે કે જેઓ એમ માને છે કે નિશ્ચયથી પણ ધર્મ થાય અને વ્યવહારથી પણ ધર્મ થાય એવું અનેકાંત કરે છે, તો એવું અનેકાંત નથી, એ તો કુદરી વાત છે. એમાં નિશ્ચય વ્યવહાર બે ભિન્ન ન રહ્યા, એમાં પછી બે ભેળસેળ થઈ ગયો. નિશ્ચય અને વ્યવહાર બંનેથી ધર્મ થતો હોય તો પછી તો ભેગું થઈ ગયું. નિશ્ચયથી ધર્મ થાય, નિશ્ચયથી ધર્મ થાય અને વ્યવહારથી ન થાય એનું નામ અનેકાંત છે, અને એ વેદ વિજ્ઞાન છે. આગળ 388માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, હવે કે આ રીતે છ બોલ થયા, હવે સાતમો બોલ. અહીંયા અસ્તિત્વની જ વાત ચાલે છે. સત અસતના ચાર બોલ છે ને, એમાંનો આ પહેલો બોલ દ્રવ્ય અપેક્ષાએ એ આપણે લીધો. દ્રવ્ય સ્વદ્રવ્યથી છે અને પરદ્રવ્યથી નથી એમ બે બોલ લીધા આપણે, એટલે પાંચમો છઠ્ઠો બોલ પૂરો થયો. હવે સાતમા બોલમાં અસ્તિત્વમાં ક્ષેત્રથી, સ્વક્ષેત્રથી પોતે છે અને આઠમા બોલમાં પરક્ષેત્રથી નથી એ વાત ગુરુદેવ સમજાવે છે. તો કહે છે કે હવે સાતમો બોલ, સાતમો બોલ શું છે તેરા વાંચીએ. આચાર્ય ભગવાન કહે છે કે જ્યારે આ જ્ઞાન માત્ર ભાવ પરક્ષેત્રગત એટલે પરક્ષેત્રે રહેલા, પરક્ષેત્રગત એટલે પરક્ષેત્રે રહેલા જ્ઞેય પદાર્થોના પરિણમનને લીધે પરક્ષેત્રથી જ્ઞાનને સત માનીને અંગીકાર કરીને નાશ પામે છે ત્યારે તે જ્ઞાન માત્ર ભાવનું સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને જીવાડે છે, નાશ પામવા દેતો નથી. પરક્ષેત્ર રૂપે પોતાના ક્ષેત્રને માને છે, પોતાને માને છે. પરનું ક્ષેત્ર, પરક્ષેત્ર એને પોતાનું માને છે, પોતે એ રીતે છે, કેમ કે પોતાના ક્ષેત્રને એ જાણતો નથી, પોતાના ક્ષેત્રને તો એ જાણતો નથી. એટલે જ્ઞાનમાં જે પરક્ષેત્ર જણાય, એના પદાર્થોના પરિણામો વગેરે જણાય છે, તો એ પરક્ષેત્રથી જ્ઞાનને એટલે પોતાને અસ્થિપણે માને છે. પરક્ષેત્રથી જ્ઞાનને સત માનીને અંગીકાર કરીને એ નાશ પામે છે ત્યારે અનેકાંત એને જણાવે છે, સમજાવે છે કે તું પરક્ષેત્રથી હોવાપણે નથી પરંતુ સ્વક્ષેત્રથી હોવાપણે છે. એટલે સ્વક્ષેત્રથી અસ્તિત્વ છે. એટલે જે સ્વક્ષેત્રને જાણતો ન હતો એને સમજાવવામાં આવ્યું કે તારું અસ્તિત્વ સ્વક્ષેત્રથી છે, તું સ્વક્ષેત્રને જાણતો નથી અને તને તારા જ્ઞાનની પર્યાયમાં આ પદાર્થો જણાય છે, એના ક્ષેત્રો જણાય છે, તો એમાં તું તારું અસ્તિત્વ સ્થાપે છે. તો ભાઈ એમ નથી, તારું પોતાનું ક્ષેત્ર છે અને એવા પોતાના ક્ષેત્રથી તું છો, તારું અસ્તિત્વ છે, તારી હયાતી તારા સ્વક્ષેત્રને વિશે છે, તારી હયાતી તારા સ્વક્ષેત્રને વિશે છે, પરક્ષેત્રને વિશે તારી હયાતી નથી, એ વાત કરી છે. ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહ્યું, કે આ જ્ઞાન માત્ર ભાવ સ્વક્ષેત્રમાં છે અને શરીર મન વાણી બધા પરક્ષેત્ર, એ બધા પરક્ષેત્રમાં નથી. આ જ્ઞાન માત્ર ભાવ સ્વક્ષેત્રમાં છે અને શરીર મન વાણી બધા પરક્ષેત્રગત એટલે પરક્ષેત્રે રહેલા છે એમાં નથી. તે પરક્ષેત્રગત જ્ઞેય પદાર્થોના પરિણમનને લીધે પરક્ષેત્રથી મારું જ્ઞાન છે, પરક્ષેત્રથી મારું ક્ષેત્ર છે એમ માનીને અજ્ઞાની સ્વક્ષેત્રનો નાશ કરે છે. અજ્ઞાનીની એવી માન્યતા છે, જે એને જ્ઞાનમાં પરપદાર્થો દેખાય છે, એના પરિણામો દેખાય છે, તો એના જે ક્ષેત્રો એટલે શરીર મન વાણી એ બધા પરક્ષેત્રે રહેલા છે, એ પરક્ષેત્રે રહેલા છે, એ પરક્ષેત્રગત બધા પદાર્થો જે વાસ્તવમાં તો જ્ઞેય છે, એના જ્ઞાનનું જ્ઞેય છે, તો એને એ પોતાનું ક્ષેત્ર પોતાનું જ્ઞાન માને છે. એટલે કહે છે કે પરક્ષેત્રથી મારું જ્ઞાન છે, હું છું, જ્ઞાન છે એટલે હું છું, પરક્ષેત્રથી મારું ક્ષેત્ર છે એમ એ અજ્ઞાની સ્વક્ષેત્રનો નાશ કરે છે. છઠ્ઠા પેરેગ્રાફમાં આગળ સ્પષ્ટતા કરતા કહે છે કે ત્યારે જ્ઞાની ધર્મી પુરુષ અસંખ્ય પ્રદેશી પોતાનું સ્વક્ષેત્ર એનાથી હું સત છું એમ માને છે. જ્ઞાની ધર્મી પુરુષ પોતાના ક્ષેત્રને જે જાણે છે, શું જાણે છે, કે પોતે અસંખ્ય પ્રદેશી છે, આત્મા અસંખ્ય પ્રદેશી છે એવું એનું અસ્તિત્વ છે, અસંખ્ય પ્રદેશી પોતાનું સ્વક્ષેત્ર એનું અસ્તિત્વ છે અને આ વાત ભગવાનના જ્ઞાનમાં આવી છે. એટલે એમાં કાંઈ આશંકા કરવા જેવું નથી, શંકાનો તો પ્રશ્ન જ નથી, પણ આશંકા એ કરવા જેવું નથી, આત્મા અસંખ્ય પ્રદેશી છે તો છે. તો આ વાત જ્ઞાની ધર્મી જાણે છે, એ વાતને શ્રદ્ધે છે કે હું અસંખ્ય પ્રદેશી પોતાના સ્વક્ષેત્રથી સત છું, હોવાપણે છું. અને જ્યારે પોતે પોતાના ક્ષેત્રથી હોવાપણે છે તો પછી પરક્ષેત્રથી હોવાપણે ક્યાંથી હોય, એટલે સાથે એ વાત પણ માને છે કે પરક્ષેત્રથી મને કાંઈ પ્રયોજન નથી અને એવું માનતો થકો પોતાનો નાશ થવા દેતો નથી. શરીરગત લોક પ્રમાણ ચૈતન્યના અસંખ્યાત પ્રદેશ તે મારું સ્વક્ષેત્ર છે. શરીરગત એટલે શરીર સાથે રહેલા લોક પ્રમાણ અસંખ્ય પ્રદેશ પ્રમાણ લોકાકાશ અને અસંખ્ય પ્રદેશ જીવના પણ છે એટલે અહીંયા એને લોક પ્રમાણ કહ્યું. શરીરગત લોક પ્રમાણ, બીજી રીતે કહીએ તો જેવડું શરીર મળ્યું છે એવડો એ થઈને રહે છે એટલે શરીર પ્રમાણ રહે છે. શરીરગત લોક પ્રમાણ અને લોકાકાશના જેટલા પ્રદેશ છે એટલા જ અસંખ્ય પ્રદેશ જીવના પણ છે એવો આ ચૈતન્ય અસંખ્યાત પ્રદેશી ભગવાન આત્મા જ્યારે એને જ્ઞાન થાય છે ત્યારે એ એમ માને છે કે અસંખ્યાત પ્રદેશ છે તે મારું સ્વક્ષેત્ર છે અને એનાથી મારી હયાતી છે, એનાથી મારું અસ્તિત્વ છે. એ સિવાય બીજે ક્યાંય પરક્ષેત્રમાં મારું અસ્તિત્વ નથી, બીજે ક્યાંય પરક્ષેત્રમાં હું નથી, હું મારા સ્વક્ષેત્રને વિશે જ છું. જો લોકાકાશના જે ક્ષેત્રને વિશે આ આત્મા રહ્યો છે તો એ લોકાકાશના જે પ્રદેશો છે એ પ્રદેશો આત્માથી જુદા છે. એવી રીતે આ આત્મા શરીરના જે પ્રદેશોની સાથે રહ્યો છે, જે ક્ષેત્રમાં રહ્યો છે, જે ક્ષેત્રમાં શરીર રહ્યું છે એ જ ક્ષેત્રમાં, લોકાકાશના જે ક્ષેત્રમાં શરીર રહ્યું છે એ જ ક્ષેત્રમાં આત્મા પણ રહ્યો છે, છતાં પણ એ શરીરના જે પ્રદેશો છે એ બધું પૂતગળ છે, એનાથી ભગવાન આત્મા ચેતન જુદો છે, એના એના પ્રદેશો જુદા છે, એનું ક્ષેત્ર જુદું છે. એટલે કહે છે કે મારા અસંખ્યાત પ્રદેશી સ્વક્ષેત્રથી જુદું બીજે ક્યાંય મારું ક્ષેત્ર નથી, બીજે ક્યાંય પરક્ષેત્રમાં હું નથી, એમ સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો અર્થાંત સ્વક્ષેત્રમાં જ ઠરીઠામ થતો જ્ઞાની પુરુષ અનેકાંત દ્વારા પોતાને જીવાડે છે, અર્થાંત પોતાના વાસ્તવિક જીવનને જીવે છે. આમાં એક વસ્તુ ગુરુદેવે મહત્વની કહી કે સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો અર્થાંત સ્વક્ષેત્રમાં જ ઠરીઠામ થતો, આત્મા સ્વક્ષેત્રમાં જ ઠરીઠામ થાય એટલે સ્વક્ષેત્રમાં જ સ્થિર થાય અને વાસ્તવમાં એ સ્વક્ષેત્રમાં જ છે, ફક્ત એનો ઉપયોગ બહારમાં જાય છે, બાકી એ કાંઈ બહારમાં જતો નથી. પોતાના ક્ષેત્રને આત્મા છોડીને બીજે ક્યાંય પરના ક્ષેત્રરૂપ થતો જ નથી, પરરૂપે કોઈ પ્રકારે થતો નથી, ક્ષેત્રથી પણ થતો નથી, દ્રવ્યથી પણ નથી થતો, ભાવથી પણ થતો નથી, કાળથી પણ નથી થતો. પણ અહીંયા એ વાત કરવાની છે કે વાસ્તવમાં તો એ પોતાના ક્ષેત્રની જે સીમા છે એની બહાર તો એ નીકળી શકતો જ નથી, નીકળતો નથી, પોતાના ક્ષેત્રને વિશે જ રહે છે. વેદાંતની માન્યતા છે કે બધા ભેગા થઈ જાય અને એક બની જાય એવું તો નથી, અવગાહન આપે, એકબીજાને અવગાહન આપે એ વાત જુદી છે. એક જ ક્ષેત્રને વિશે ઘણા આત્માઓ રહે એ વાત બરાબર છે, એ અવગાહન શક્તિ છે. અવગાહન શક્તિને કારણે એક જ ક્ષેત્રને વિશે અસંખ્ય આત્માઓ રહે એટલે સિદ્ધ શિલા ઉપર ક્યારેય જગ્યાની ખોટ પડે નહીં. ઘણાને મનમાં આવા પ્રશ્ન થાય કે બધા પછી સિદ્ધ થઈ જશે તો પછી સિદ્ધ શિલા ઉપર જગ્યા નહીં રહે. મૂર્ખાઓ ધર્મને સમજવો નથી એટલે આવી ઠેકડી ઉડાડતા હોય, અને આવી જે ઠેકડી ઉડાડનારા છે એ તો ગૃહિત નિત્યાત્વને કારણે અનંત ભાવ સુધી મુક્તિને નહીં પામે. ધર્મના નામે જે લોકો ઠેકડી ઉડાડે, મસ્કરી કરે, આ બધું જે કરે છે ને એને તો ગૃહિત મિથ્યાત્વ થયું, જાણીને એ કરે છે એટલે એ ગૃહિત મિથ્યાત્વ થયું અને એને તો અનંત ભાવ થશે, એને તો સમ્યક દર્શન પ્રગટ કરવાના એ ફાંફા છે, અનંત કાળ સુધી નહીં થાય. ન સમજ પડે એ વાત જુદી છે, પણ થોડુંક સમજી અને આવી ઠેકડી ઉડાડવી, મસ્કરી કરવી એ ગૃહિત મિથ્યાત્વ છે. આવું ગૃહિત મિથ્યાત્વ જે છે એ ભાઈ તને બહુ આકરું પડશે. અહીંયા કહે છે કે સ્વક્ષેત્રમાં જ ઠરી ઠામ થાય, પોતાના ક્ષેત્રમાં જ રહ્યો છે ત્યાં જ રહે છે ભાઈ, છોકરા નકામાનો ફાંફા મારે છે. અને આવું જ્ઞાની પુરુષને તો સહજ છે એટલે એ તો એવા અનેકાંત દ્વારા પોતાને જીવાડે છે. હવે આ બધી વાત કરી એટલે પછી થોડીક બીજી વાત લીધી છે. કોઈકે પ્રશ્ન કર્યો કે હા પણ અમારે ધર્મ કેમ કરવો એ વાત કરો ને, આ બધી સૂક્ષ્મ વાતો ઝીણી વાતો કરો છો, કે આત્મા શરીર પ્રમાણ અસંખ્ય પ્રદેશી છે અને તે પ્રદેશો લોકાકાશ પ્રમાણ છે, એનાથી એટલે એ વાતથી અમને શું પ્રયોજન છે? એટલે કે તમે એવી કંઈક વાત કરો ને કે આમ કરો, દયા કરો, દાન કરો, એવી કંઈક વ્રત કરો, એવી કંઈક વાત કરો તો ધર્મ, એને ધર્મ માને છે. એવી વાત કરીએ એને ધર્મ માને છે, પણ પોતાની પોતાના સ્વરૂપની પોતાના સ્વરૂપમાં કેમ જવાય એ વાતને ધર્મ નથી માનતા. આ મોટામાં મોટો જગતમાં જેને કહીએ કે વિરોધાભાસ છે, વિરોધાભાસ કરતા એમ કહીએ કે આના તરફ તો આપણને એમ થાય કે આવું માનનારા પ્રત્યે તો અનુકંપા થાય છે. ધર્મ શું છે? તો કે વ્રત કરો, તપ કરો, દયાદાન કરો, એ ધર્મ. અને આત્માનું સ્વરૂપ સમજાવીને આત્માના સ્વરૂપમાં કેમ જવાય એ વાત કરીએ તે ધર્મની વાત નહીં. આવી ઊંધી માન્યતા, હવે આ બિચારા ક્યાં ભાવે છૂટશે, કેટલા ભાવ કરશે? ગુરુદેવ કહે છે કે ભાઈ એ તો વાત અહીંયા કરી રહ્યા છીએ, એ જ વાત તો માંડી છે, ધર્મની વાત તો કરી રહ્યા છીએ. ધર્મ કેમ થાય, ધર્મ કોને કહેવો, એ વાત તો અહીંયા ચાલે છે. પરક્ષેત્રથી હું છું, પરક્ષેત્રથી મને ચેન છે, એવી માન્યતા અધર્મ છે. અને મારું સ્થાન, રહેઠાણ, મારું સ્થાન, મારું રહેઠાણ એટલે આત્માનું અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્રમાં છે, એવી દ્રષ્ટિ થવી એનું નામ ધર્મ છે. આગળ 389 માં પાના ઉપર કહે છે કે ત્યારે એક ભાઈ કહેતા હતા કે ગિરનાર અને સમેત શિખરજી જઈએ તો લાભ થાય. અને પૂજામાં આવે છે ને કે એક વાર વંદે જો કોઈ તાકે નરક પશુ ગતિને નહીં હોય, ત્યાં જઈને સમેત શિખર જઈને કે ગિરનાર જઈને કે વાલીટાણા જઈને કે વંદન કરે તો એમ કે નરક પશુની ગતિ થાય નહીં. આ ગિરનાર ને સમેત શિખર માટે એવું ક્યાંક કોકે લખી દીધું છે. ભાઈ નરકના પશુ ગતિને થાય એમાં તારો ધાડો શું વળે? કદાચ શુભ ભાવને કારણે એ જ્યાં જાય એટલે શુભભાવ ખૂબ થયો હોય તો નરકની ગતિ ન થાય કે પશુની ગતિ ન થાય. એથી શું થયું? બીજા ભાવમાં પછી પાછો શું કરવાનો હતું? અને એથી કઈ ધર્મ થાય છે? ગુરુદેવ ઉત્તર આપતા કહે છે કે શું એનાથી ધર્મ થાય છે? અરે એક લાખ વાર વંદે ને તો એનાથી ધર્મ ન થાય. એ તો શુભભાવ છે, એનાથી પુણ્ય બંધાશે પણ ધર્મ નહીં થાય. ત્યારે વળી બીજા કેટલાક એમ કહે છે કે શેત્રુંજયનું ક્ષેત્ર બહુ સારું, ખાલી ટાણા જાય ને શેત્રુંજયનું ક્ષેત્ર બહુ સારું, કેમ કે ત્યાંથી ત્યાંથી ઘણા જીવો અનંત કહે છે જીવો મોક્ષે ગયા છે એટલે એ ક્ષેત્ર બહુ સારું. ત્યાં જાય તો એના ભાવ બહુ સારા થઈ જાય, ઉજ્જવળ થઈ જાય. લોકો ઈચ્છે કે ભાઈ ત્યાંથી મૃત્યુ થયું હોય તો પછી બસ બીજું કાંઈ જોઈતું નથી, આવું પણ કહેવા વાળા મળે છે. અજ્ઞાનને કારણે આ બધી માન્યતાઓ છે. ગુરુદેવ કહે છે કરે ભાઈ શું એ ભાવ પોતાને જે ભાવ થાય એ ભાવ ક્ષેત્રને લઈને થતો હશે? કોઈ ક્ષેત્રને લીધે પોતાને એવો ભાવ થાય? બિલકુલ નહીં. કેમ કે તારું ચૈતન્ય ક્ષેત્ર અને એને પેલું બીજું ક્ષેત્ર છે એને તો અત્યંત ભિન્નતા છે. પાલિતાણાનું ક્ષેત્ર, શેત્રુંજયનું ક્ષેત્ર એ જળ ક્ષેત્ર અને તારું ચૈતન્ય ક્ષેત્ર એને તો અત્યંત ભિન્નતા છે. તો એ પર ક્ષેત્રથી જેનાથી તું હોવા પણ નથી, જેનાથી તારી અસ્થિ નથી, એનાથી તને લાભ કેવી રીતે થાય? એનાથી તને લાભ કેવી રીતે થાય? જે ક્ષેત્રથી તું અસ્વચ્છ ન હોવા પણ છે એનાથી તને લાભ કેવી રીતે થાય? એટલે કે ન જ થાય. આગળ પણ એક વાત લીધી છે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે કે નારકીને ક્ષેત્રગત વેદના છે, તો આ કેવી રીતે? મોક્ષ માર્ગ પ્રકાશકની વાત લીધી, પંડિત ટોડરમલજીએ લખ્યું છે ને, ગુરુદેવ કહે છે કે આ કયું છે? પણ એ તો વ્યવહાર નયની કથની બાપુ, એ વ્યવહાર નયનું કથન છે. એનો અર્થ શું? એ ક્ષેત્રની વેદના છે કે પોતાની વેદના છે, એનો અર્થ શું થયો? એ ક્ષેત્રની વેદના નથી, એ વેદના તો પોતાની છે. જ્યારે એ ક્ષેત્રે છે ત્યારે એની પોતાની એ વેદના છે. તો વ્યવહારથી એમ કહેવામાં આવે કે એ ક્ષેત્રની વેદના, એ ક્ષેત્ર વેદના કરે છે. અને એ વેદના કોણ અનુભવે છે? પોતે અનુભવે છે. એ પોતાનું વેદન પોતાના ક્ષેત્રમાં છે કે પછી નારકીના ક્ષેત્રમાં છે કે નારકીના ક્ષેત્રને લઈને છે? ભાઈ ચૈતન્યના ક્ષેત્રમાં, સ્વક્ષેત્રમાં તો નરકના ક્ષેત્રનો અત્યંત અભાવ છે. માટે પર ક્ષેત્રને, નરકના ક્ષેત્રને લઈને વેદના ન હોય. તે કાળે મોહજન્ય જે પોતાના રાગદેશના ભાવ પોતાના ક્ષેત્રમાં છે એનું વેદન છે, પોતાની પર્યાયનું વેદન છે. શાસ્ત્રમાં જે ક્ષેત્રગત વેદનાનું કથન છે એ તો નિમિત્તથી કરેલું કથન છે, એવા સંયોગ છે તો એ સંયોગ દર્શાવવા છે એટલે નિમિત્તથી કરેલું કથન છે, નિમિત્તથી કથન કરવાની એવી પદ્ધતિ છે. બાકી આત્મા પરક્ષેત્રને અડે જ છે ક્યાં, કે એના કારણે એને વેદના થાય, કોઈ પણ પ્રકારનું વેદન થાય, સુખનું કે દુઃખનું કોઈ વેદન એને પરક્ષેત્રથી થતું જ નથી. અરે એ લોકોને અનાદિથી એવો અભ્યાસ છે કે પરક્ષેત્રને પર ચીજને એ વેદે છે, આવો ઊંધો અભ્યાસ છે. પરક્ષેત્રને એ વેદે એવો ઊંધો અભ્યાસ છે. આ અભ્યાસ, આવો ઊંધો અભ્યાસ એ શલ્ય છે, અને એ શલ્ય તારો નાશ કરે છે. એ શલ્ય વડે તને તારું એકત્વ વિભક્ત પણ ભાસતું નથી, તારું જેવું સ્વરૂપ છે એકત્વ વિભક્ત એ તને જણાતું નથી. અહીંયા કહે છે કે સ્વક્ષેત્ર અને પરક્ષેત્ર વચ્ચે અંદરથી પ્રજ્ઞારૂપી કરવત મુખ, એટલે કે જ્ઞાન દ્વારા એ સ્વક્ષેત્ર અને પરક્ષેત્રને તું ભિન્ન જાણ. જો જ્ઞાની સ્વક્ષેત્રમાં જ હું છું, પરક્ષેત્રથી નથી, એમ ભેદ વિજ્ઞાનની કલા અંતરમાં વિકસાવીને સ્વક્ષેત્રમાં નિવાસ પામીને જીવન જીવી જાય છે, જીવન જીવી જાણે છે, સત્યાર્થ જીવનને પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે આજે 7 બોલ સુધી સ્વાધ્યાય રાખીએ છીએ, આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખનામ બોલીએ.
દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય છે, પ્રણમુ પદ તે વર તે જયતે, પ્રણમુ પદ તે